એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના, આમ તો કહીએ તો ઇતિહાસમાં, થોડું ઊંડા ઉતરી રહ્યા છીએ અને ખાસ કરીને એક એવા કવિ પર ધ્યાન આપવાના છીએ જેમણે પોતાની એકદમ અલગ જ છાપ છોડી છે. કવિ શામળ ભટ્ટ. આપણી આખી વાતચીતનો આધાર હશે વિજયરાય વૈદ્યનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા. એમાં એમનો એક બહુ મહત્વનો લેખ છે, અનોખું આભૂષણ શામળ. હવે વિજયરાય વૈદ્ય જેવા મોટા ગજાના સાહિત્યકાર શામળને ગુજરાતી કવિતા જાણે કોઈ દેવી હોય તો એના કંઠનું અનોખું આભૂષણ શા માટે ગણે છે, શું કારણ હશે? ચાલો આજે આપણે વૈદ્યના આ વિશ્લેષણમાં જરા વધુ ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે શામળની ખાસિયત શું હતી અને એમનું સાહિત્ય આજે પણ કેમ મહત્વનું છે. તો શરૂઆત કરીએ શામળની વિશિષ્ટતાથી. એ એમના સમયના બીજા કવિઓથી કઈ રીતે જુદા હતા?
હા, એ મુદ્દો ખરેખર બહુ જ મહત્વનો છે. જુઓ, એ સમય એવો હતો કે મોટાભાગના કવિઓ શું લખતા હતા? સંસ્કૃત મહાકાવ્યો, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત, એ બધા પર જ એમનું ધ્યાન હતું. મોટાભાગે દેવી દેવતાઓની કથાઓ અને ધાર્મિક આખ્યાનો જ રચાતા હતા. પણ શામળે, એમ કહીએ ને, એક સાવ જુદો જ રસ્તો પકડ્યો.
એટલે કેવો રસ્તો?
એમણે દેવકથાઓને બદલે માનવ કથાઓ પર ધ્યાન આપ્યું. માણસોના સુખ દુઃખ, એમની લાગણીઓ, એમની હોશિયારી, ચતુરાઈ, જીવનના સંઘર્ષો, આ બધું એમની વાર્તાઓનો વિષય બન્યો.
ઓહ, એટલે એમણે સામાન્ય લોકો માટે, ગુજરાતી ભાંડુઓ માટે લખ્યું, એમના રોજિંદા જીવનને સ્પર્શે એવી વાતો કરી હશે.
બરાબર. અને એમણે ખાલી મનોરંજન જ ના આપ્યું, એમ નહીં, એની સાથે સાથે લોકોને ચતુરાઈ શીખવી, દુનિયાદારીનું જ્ઞાન એટલે કે લોકવ્યવહારનું જ્ઞાન આપ્યું અને નીતિનો બોધ પણ આપ્યો.
એટલે વાર્તાના રસ સાથે જીવનમાં કામ લાગે એવું જ્ઞાન, આ તો બહુ અનોખો સમન્વય કહેવાય. શું આજ કારણ છે કે વૈદ્ય એમને અનોખું આભૂષણ કહે છે?
હા, બિલકુલ. વૈદ્ય બહુ જ સ્પષ્ટ રીતે નોંધે છે કે શામળની આ પદ્ય વાર્તાઓ એટલે કે કવિતાના રૂપમાં લખાયેલી લાંબી વાર્તાઓ એ ગુજરાતી સાહિત્યરૂપી દેવીના એકદમ વિશિષ્ટ, એકદમ અનેરું આભૂષણ છે. અને એમનું મહત્વ એ રીતે પણ સમજો કે કદાચ આખા ભારતના મધ્યકાલીન સાહિત્યમાં તમે જુઓ તો કોઈ એક જ કવિએ આટલી બધી સંખ્યામાં અને પાછી આટલી બધી લોકપ્રિય પદ્ય વાર્તાઓ રચી હોય એવું બીજે ભાગ્યે જ જોવા મળે.
ઓહો, આ તો ખરેખર અસાધારણ વાત છે. સિહોર ગામના ચોરે, કે પેલું વીરેશ્વર મહાદેવનું મંદિર છે, એના ચોકમાં બેસીને રાત્રે આમ લોકોને પોતાની વાર્તાઓથી જકડી રાખનારા સામાન્ય બ્રાહ્મણ કવિ, ખરેખર અસામાન્ય પ્રતિભા. એમના જીવન વિશે, એમના સર્જનકાળ વિશે વૈદ્યના લેખમાંથી શું વધુ જાણવા મળે છે? ખાસ કરીને સિહોરમાં રહ્યા એના વિશે કઈ માહિતી છે?
વૈદ્યના મતે શામળનો જે મુખ્ય સર્જનકાળ છે એ એમની મધ્યમ અને ઉત્તર વયનો ગણાય, અને આ સમયે એમણે સિહોરમાં, એ વખતે સિંહુંચ કહેવાતું, ત્યાં ગાળ્યો. આ સમયગાળો લગભગ વિક્રમ સંવત 1785થી 1825 સુધીનો, એટલે ઈસવીસન પ્રમાણે ગણીએ તો લગભગ 1728થી 1763 કે 68 સુધીનો. વૈદ્ય એવું અનુમાન કરે છે કે આ સમયગાળો કદાચ બહુ ઉથલપાથલ વગરનો, શાંતિનો રહ્યો હશે, એટલે શામળ પોતાની રચનાઓ પર ધ્યાન આપી શક્યા. પણ એ સિહોર પહોંચ્યા કઈ રીતે, એની પાછળ પણ એક મજાની વાત છે.
હા, મેં પણ સાંભળ્યું છે કે પહેલાં તો એ અમદાવાદ બાજુ હતા, વેંગણપુરમાં. ત્યાંથી સિહોર સુધીની સફર કેવી રીતે થઈ? કંઈક આશ્રયદાતાની વાત છે ને?
હા, વાત એમ છે કે શામળે શરૂઆતમાં અમદાવાદ પાસે વિંગણપુરમાં રહીને સિંહાસન બત્રીસી જેવી વાર્તાઓ લખી. હવે આ વાર્તાઓ એટલી બધી લોકપ્રિય થઈ કે એની નામના દૂર દૂર સુધી પહોંચી ગઈ. એ સમયે માતર પરગણાના જમીનદાર હતા રખીદાસ. એ પોતે વિદ્યા અને કળાના જાણકાર અને કદરદાન હતા. એમના કાને આ યુવાન કવિ શામળ ભટ્ટની વાહવાઈ પહોંચી.
એટલે રખીદાસને થયું કે આ કવિને મળવું જોઈએ, એમણે શામળને શોધવા માટે કહ્યું.
હા, એવું જ. રખીદાસે પોતાના દીકરાઓ વેણીદાસ અને બીજા એમને કહ્યું કે તમે જ્યારે અમદાવાદ જાઓ ત્યારે આ શામળ ભટ્ટ કોણ છે એની ભાળ કાઢજો. તો એમના દીકરાઓ અમદાવાદ ગયા, શામળને મળ્યા. એમને શામળની પ્રતિભા બહુ ગમી ગઈ. એમને લાગ્યું કે આવા કવિને તો સારો સ્થાયી આશ્રય મળવો જ જોઈએ. એટલે એ લોકો આગ્રહ કરીને શામળને પોતાની સાથે સિહોર લઈ આવ્યા.
અને ત્યાં પછી એમને આશ્રય મળ્યો. આ આશ્રયદાતા અને કવિનો સંબંધ એ શામળની સર્જનયાત્રા માટે કેટલો મહત્વનો સાબિત થયો હશે.
ઓ, ખૂબ જ મહત્વનો. સિહોરમાં રખીદાસે શામળને સારી એવી જમીન આપી દીધી, એટલે શું થયું કે એમની રોજીરોટીની, ગુજરાનની ચિંતા જતી રહી. આ આર્થિક સુરક્ષા મળી, સ્થિરતા મળી, એટલે પછી શામળની મોટા ભાગની અને એમ કહી શકાય કે શ્રેષ્ઠ રચનાઓ સિહોરમાં જ થઈ. એમને મન મૂકીને લખવાનો મોકો મળ્યો. એક બીજી રસપ્રદ વાત પણ છે. ગુમાન બારોટની જે જૂની વહીઓ છે એમાં શામળનો ઉલ્લેખ ત્રિવાડી શામળજી તરીકે પણ જોવા મળે છે.
આ આશ્રય મળ્યા પછી તો શામળે લગભગ અડધી સદી જેવું લાંબુ સર્જન કર્યું. આશરે વિક્રમ સંવત 1774-1821 સુધી, એટલે કે સન 1718-1765. આટલા લાંબા સમયમાં એમણે મુખ્યત્વે કેવા પ્રકારની રચનાઓ કરી? વેદ એનું કોઈ વર્ગીકરણ આપે છે?
હા, વૈદ્ય શામળની કૃતિઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચે છે. જો, પહેલો પ્રકાર છે પૌરાણિક. આમાં શિવપુરાણનો એક ભાગ આવે જે બ્રહ્મોત્તર નામે ઓળખાય છે. એ સંવત 1748માં લખાયું. બીજી જાણીતી રચના અંગદવિષ્ટિ છે, સંવત 1752ની. આ પ્રકારની રચનાઓ તો એ સમયના બીજા કવિઓ પણ કરતા હતા, પુરાણો આધારિત. બીજો પ્રકાર છે અલૌકિક, જેને અદ્ભુત રસિક પણ કહી શકાય. આ પ્રકારમાં જ શામળની ખરી પ્રતિભા દેખાય છે. આમાં એમની સૌથી પ્રખ્યાત કૃતિ સિંહાસન 32 આવે, જે 1721-1745 વચ્ચે રચાઈ. આવી વાર્તાઓમાં અદ્ભુત, ચમત્કારિક, જાદુઈ તત્વો મુખ્ય હોય. અને ત્રીજો પ્રકાર છે શૃંગારિક. આમાં પ્રેમ અને શૃંગાર રસ મુખ્ય હોય, જેમ કે મદન મોહના, વિનેચટની વાર્તા, જેને વિદ્યાવિલાસીની વાર્તા પણ કહે છે.
તો આ બીજા અને ત્રીજા પ્રકારની વાર્તાઓ, જે અલૌકિક અને શૃંગારિક હતી, જેનાથી શામળ આટલા પ્રખ્યાત થયા, એની પ્રેરણા એમને ક્યાંથી મળી હતી? શું એ બધી એમની પોતાની જ કલ્પના હતી?
ના, બધી નહીં. વૈદ્ય બહુ સ્પષ્ટ કહે છે કે આ અલૌકિક અને શૃંગારિક વાર્તાઓ માટે શામળે ઘણા બધા સ્ત્રોતનો ઉપયોગ કર્યો હતો. સંસ્કૃત, પ્રાકૃત સાહિત્ય, જૈન અને જૈનેતા પરંપરાઓ, લોકોમાં પ્રચલિત વાર્તાઓ, બીજા ગ્રંથો, આ બધામાંથી એમણે વાર્તાનું વસ્તુ લીધું. એ એક બહુ કુશળ વાર્તાકાર હતા. જુદા જુદા મણકા લઈને એમાંથી સુંદર માળા બનાવતા, એમ સમજો ને. પણ હા, વૈદ્ય એ પણ નોંધે છે કે નંદબત્રીસી જેવી અમુક વાર્તાઓનું મૂળ હજુ સુધી મળ્યું નથી. એટલે એવું બની શકે કે એ શામળની પોતાની મૌલિક રચના હોય. અને બીજું, પેલી સિંહાસન 32 અને સુડાબહોંત્રી જેવી પ્રખ્યાત વાર્તામાળાઓ છે, એમાં પણ પાંચેક વાર્તાઓ તો શામળની પોતાની જ સ્વતંત્ર રીતે રચેલી છે.
ઓહ, એટલે એમણે ખાલી ભાષાંતર કે રૂપાંતર જ નથી કર્યું, પણ પોતે પણ નવી વાર્તાઓ ઘડી છે. અને આ અલૌકિક અને શૃંગારિક પદ્ય વાર્તાઓએ જ એમને ગુજરાતી સાહિત્યમાં એક ખાસ સ્થાન અપાવ્યું, ખરું ને?
બરાબર, એકદમ સાચી વાત. આ વાર્તાઓએ જ શામળને સામાન્ય લોકોમાં એટલી બધી લોકપ્રિયતા અપાવી અને સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ કાયમ માટે અંકિત કરી દીધું.
અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. ચાલો તો પછી આ પદ્ય વાર્તાઓની દુનિયામાં થોડું વધારે ઊંડા ઉતરીએ. એમની વાર્તા સૃષ્ટિ આટલી બધી દિલચસ્પ કેમ હતી? એમાં એવું તે શું હતું જે લોકોને આટલું બધું ગમતું? થોડા ઉદાહરણો આપીને સમજાવશો?
હા, ચોક્કસ. શામળની વાર્તાઓનું વિશ્વ ખરેખર જાદુઈ છે, અનોખું છે, અને એમાં વિવિધતા પણ ઘણી છે. વૈદ્યના લેખમાં જે ઉદાહરણો છે એમાંથી અમુક આપણે જોઈએ. જેમ કે સિંહાસન 32, આ તો એમની શાનદાર કૃતિ ગણાય. વાત એવી છે કે રાજા ભોજ ઉજ્જૈનના પ્રખ્યાત રાજા વિક્રમના સિંહાસન પર બેસવા જાય છે, પણ એ સિંહાસન પર 32 પૂતળીઓ છે. એ પૂતળીઓ વારાફરતી જીવતી થાય છે અને ભોજરાજાને રોકે છે. દરેક પૂતળી રાજા વિક્રમના કોઈક ને કોઈક અદ્ભુત પરાક્રમની, એમની દાનવીરતાની, એમનો જે સ્વભાવ હતો ને, પરદુઃખ ભંજનહાર, એટલે કે બીજાના દુઃખ દૂર કરનાર, એની વાતો કહે છે. વૈદ્ય તો ત્યાં સુધી નોંધે છે કે વિક્રમનું ચરિત્ર તો જાણે પાંચમો વેદ ગણાયો છે. અને આ વાર્તાઓમાં વિક્રમને મદદ કરતો પેલો ભૈરવ શક્તિ વૈતાલ પણ છે. એનાથી વાર્તાઓ ઓર રોમાંચક બને છે.
વાહ, આ તો કલ્પનાની હદ કહેવાય. વિક્રમ રાજાનું આવું ભવ્ય ચિત્રણ, અને એ પણ પૂતળીઓના મુખે, અદ્ભુત. બીજી કોઈ વાર્તાઓ જે ધ્યાન ખેંચે એવી હોય?
હા, ઘણી છે. જેમ કે પેલી મદન મોહના, આ વાર્તા પણ બહુ રસપ્રદ છે. એમાં નાયિકા છે મોહના, એનો પતિ પરદેશ ગયો છે. હવે એના વિરહમાં મોહના શું કરે છે? પુરુષનો વેશ પહેરે છે અને એટલું જ નહીં એ બીજી સ્ત્રીઓ સાથે લગ્ન પણ કરી લે છે અને છેલ્લે જ્યારે એનો પતિ પાછો આવે છે ત્યારે મોહના આ બધી સ્ત્રીઓને પોતાની શોકીય એટલે કે સપત્ની તરીકે પોતાના પતિને સોંપી દે છે.
શું વાત કરો છો, પુરુષ વેશે બીજી સ્ત્રીઓ સાથે લગ્ન? આ તો આજના સમયમાં પણ બહુ જ નાટ્યાત્મક અને વિચારવા જેવું કથાનક કહેવાય.
બરાબર ને. પછી એક છે વિદ્યાવિલાસિનીની વાર્તા. એમાં નાયક છે વિનિચ ટટ. શરૂઆતમાં સાવ મૂર્ખ જેવો હોય છે પણ એના ગુરુ એની જીભ પર કશુંક લખે છે અને એ પછી તો એ ભારે બુદ્ધિશાળી બની જાય છે અને વાર્તામાં આગળ જતા નાયિકા એના પતિથી રિસાય છે. એમના ઘરે રાજા જમવા આવે છે ત્યારે એ રાજાને એવો ભ્રમ કરાવે છે કે એના પતિને તો 16 પત્નીઓ છે. કેવી રીતે? તો એ 16 અલગ અલગ દરવાજેથી જુદા જુદા શણગાર કરીને રાજા સામે આવે છે.
અરે બાપ રે.
અને હા, આ જ વાર્તામાં પેલા નાયકને ગણિકા શ્રાપ આપીને પોપટ પણ બનાવી દે છે.
અલ્પનીય. મતલબ શામળની વાર્તાઓમાં તો ચમત્કાર, પ્રેમ, રહસ્ય, સાહસ, બુદ્ધિચાતુર્ય બધું જ ભરપૂર હતું એમને. પણ મને એક સવાલ થાય છે, આ બધી અદ્ભુત વાર્તાઓ અને કલ્પનાની ઉડાન સિવાય શ્રોતાઓને બીજું શું ગમતું હશે? ખાલી વાર્તા જ મહત્વની હતી કે બીજું કંઈ?
ના ના, ખાલી વાર્તા જ નહીં. વૈદ્ય એ વાત પર પણ ધ્યાન દોરે છે કે શામળે પોતાની વાર્તાઓમાં વચ્ચે વચ્ચે ઠેર ઠેર બુદ્ધિથી ઉકેલવા પડે એવા પ્રશ્નો, એટલે કે ઉખાણા, કૂટ પ્રશ્નો, સમસ્યાપૂર્તિ જેવી વસ્તુઓ પણ સરસ રીતે વણી લીધી હતી. આનાથી શું થાય, શ્રોતાવાની બુદ્ધિને પણ કસરત મળે, એમનો રસ જળવાઈ રહે. અને આ ઉપરાંત એમણે છપ્પાનો પણ ખૂબ ઉપયોગ કર્યો. છપ્પા એટલે 6 લીટીના ખાસ પદ્ય જેમાં કોઈ બોધ હોય, નીતિની વાત હોય, વ્યવહારુ જ્ઞાનની વાત હોય.
ઓહ, એટલે માત્ર મનોરંજન નહોતું પણ સાથે સાથે એક પ્રકારનું લોક શિક્ષણ પણ હતું એમ કઈ કહેવાય?
હવે તમે કલ્પના કરો કે કોઈ સારો ગાયક કવિ હોય કે બારોટ હોય, પોતાના મધુર કંઠે યોગ્ય લહેકાથી આ વાર્તાઓ અને છપ્પાઓ રજૂ કરતો હોય, ત્યારે ગામના ચોરામાં કે મંદિરના ઓટલે બેઠેલા સામાન્ય લોકો, શ્રોતાઓ, પૃતેકજન એવો શબ્દ વૈદ્ય વાપરે છે, પર એની કેવી અસર થતી હશે? એમના માટે તો એ મનોરંજનની સાથે સાથે જ્ઞાન અને સંસ્કાર મેળવવાનું સાધન પણ હતું.
આ બધું સાંભળીને તો શામળની લોકપ્રિયતાનું કારણ બરાબર સમજાય છે. પણ વિજયરાય વૈદ્ય જેવા અભ્યાસુ સમીક્ષક જ્યારે મૂલ્યાંકન કરે ત્યારે શું તેઓ શામળની રચનાઓમાં કોઈ સાહિત્યની દૃષ્ટિએ કોઈ ખામીઓ, કોઈ મર્યાદાઓ પણ જુએ છે કે પછી બધું જ સારું હતું?
ના, જુઓ, વૈદ્ય એક સમતોલ વિવેચક છે, એટલે શામળની સિદ્ધિઓ ગણાવવાની સાથે સાથે એમની કેટલીક મર્યાદાઓ, વૈદ્ય એના માટે ગળતીઓ એવો શબ્દ વાપરે છે, એ પણ સ્પષ્ટપણે નોંધે છે. આજના જે સાહિત્યના માપદંડો છે એનાથી જોઈએ તો આ મર્યાદાઓ કદાચ વધુ સ્પષ્ટ દેખાય. જેમ કે એક તો ભાષા, શામળની ભાષા લોકભોગ્ય છે, સરળ છે, પણ એમાં કોઈ ઊંચા ગજાના કવિ જેવી કલાત્મકતા કે સંસ્કારિતાનો થોડો અભાવ લાગે છે, પરિમાર્જિત નથી એટલી.
બીજું
વર્ણન શૈલી. એમના વર્ણનો ઘણીવાર એક ધારા લાગે, જાણે એક જ ઘાટના પુનરાવર્તન થતું હોય એવું લાગે, એમાં બહુ વૈવિધ્ય નથી. પછી અલંકાર, એ ચંદ્રવદની, મૃગનયની જેવા જે પ્રચલિત ઘસાઈ ગયેલા અલંકારો છે એનો બહુ વારંવાર ઉપયોગ કરે છે. ભાવનિરૂપણમાં પણ ઊંડાણ, ભવ્યતા કે સૂક્ષ્મતા થોડી ઓછી જોવા મળે છે. પાત્રોના મનોભાવોનું આલેખન ઉપરછલ્લું લાગે ક્યારેક. અને છેલ્લે વસ્તુગુંફન, એટલે કે વાર્તાનું જે બંધારણ છે, પ્લોટનું ઘડતર, એમાં પણ ક્યારેક કલાની દ્રષ્ટિએ થોડી ખામીઓ રહી ગયેલી દેખાય છે. કથાને હંમેશા એકદમ ચુસ્ત રીતે બંધાયેલું નથી હોતું.
અને પેલા છપ્પાઓ વિશે શું કહ્યું વૈદ્ય, જે એમના લોક શિક્ષણનું સાધન હતા?
વૈદ્ય એના વિશે પણ કહે છે કે એ છપ્પાઓ ભલે તે સમય માટે ઉપયોગી અને પ્રભાવશાળી રહ્યા હોય, પણ આજના વાચકને એ ક્યારેક કદાચ થોડા વધુ પડતા લાંબા લાગે, ઉપદેશાત્મક લાગે, કંટાળાજનક પણ લાગે. બની શકે કે આજનો વાચક એ છપ્પાઓ વાંચવાનું કદાચ ટાળી દે. અને એમાં કદાચ વાચકનો પણ દોષ ન કાઢી શકાય, સમય બદલાયો છે.
તો આ બધાનો સાર શું? આ બધી વાત પરથી શું સમજવું? એક તરફ શામળ આટલા લોકપ્રિય ગુજરાતી સાહિત્યના અનોખા આભૂષણો, અને બીજી તરફ એમની આ સાહિત્યિક મર્યાદાઓ પણ ખરી. તો આ બંનેને સાથે રાખીને શામળનું સાચું મહત્વ શું ગણવું? એમની ખરી સિદ્ધિ કઈ કહેવાય?
વૈદ્ય આનો બહુ સરસ જવાબ આપે છે. તેઓ કહે છે કે ભલે આપણે આ બધી મર્યાદાઓ સ્વીકારી લઈએ, એ છે જ, પણ એ સ્વીકાર્યા પછી પણ શામળની રચનાઓમાં જે તાકાત છે, જે આકર્ષણ છે, એ જરાય ઓછું નથી. ખાસ કરીને એમણે જે જુદા જુદા પ્રકારના જીવંત અને આકર્ષક સ્ત્રી પાત્રો બનાવ્યા છે, અને એમની વાર્તાઓમાં જે મીઠો રસ છે, મીઠો વાર્તારસ એવો શબ્દ પ્રયોગ વૈદ્ય કરે છે, એ આજે પણ વાચકના મનમાં કૌતુક જગાડે છે અને એને પોષે છે. એમની વાર્તાઓ આજે પણ આપણને ખેંચે છે, અને આ જ એમની આપણા સાહિત્યના સર્વોત્તમ પદ્ય વાર્તાકાર તરીકેની સાચી અને કાયમી સિદ્ધિ છે.
એટલે એમ કહેવાય કે એમની વાર્તા કહેવાની જે કુદરતી આવડત હતી, એમની કલ્પના શક્તિ અને પાત્રોને જીવંત બનાવવાની એમની જે ક્ષમતા હતી, એ એમની શૈલીની અમુક મર્યાદાઓ કરતાં વધુ ભારે પડે છે. એમનું મુખ્ય યોગદાન એક વાર્તાકાર તરીકે છે.
બરાબર સમજ્યા, એકદમ સાચું. એમની કથારસ પીરસવાની જે શક્તિ છે, એ જ એમનું મુખ્ય બળ છે. એમણે સદીઓ સુધી ગુજરાતી પ્રજાને વાર્તાઓ દ્વારા મનોરંજન પૂરું પાડ્યું અને સાથે સાથે માર્ગદર્શન પણ આપ્યું.
હવે આજના સમયની વાત કરીએ. અત્યારે આપણી પાસે મનોરંજન અને માહિતીના કેટલા બધા નવા નવા સાધનો છે, તો આવી સ્થિતિમાં સદીઓ પહેલાં લખાયેલી શામળની આ વાર્તાઓનું શું મહત્ત્વ? શું એ આજે પણ પ્રસ્તુત છે? એનો કોઈ આધુનિક ઉપયોગ થઈ શકે?
હા, વૈદ્ય એમના લેખના છેડે આ વિશે પણ બે બહુ રસપ્રદ અને આમ તો કહીએ તો વ્યવહારુ સૂચનો કરે છે, જે ખરેખર વિચારવા જેવા છે. પહેલું સૂચન છે શિક્ષણમાં ઉપયોગ વિશે. જો શામળની વાર્તાઓમાંથી યોગ્ય રીતે વિવેકપૂર્વક પસંદગી કરવામાં આવે, કદાચ જરૂર પડે તો થોડી સરળ ભાષામાં એને રજૂ કરવામાં આવે અને પછી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં એને મૂકવામાં આવે, તો એમાં જે વાર્તારસ છે, જે અદ્ભુતતા છે, એ બાળકોને ચોક્કસ ગમશે. એમનામાં વાંચન પ્રત્યેની રૂચિ પણ જાગશે.
હા, આ સારો વિચાર છે. અને બીજું સૂચન?
બીજું સૂચન છે ચલચિત્ર ક્ષેત્રે. અત્યારે તમે જુઓ તો ફિલ્મ બનાવવાવાળા, વેબ સિરીઝ બનાવવાવાળા સતત નવી વાર્તાઓ, રોમાંચક કથાનકો શોધતા જ હોય છે. હવે શામળની વાર્તાઓ જુઓ, પેલી વીર વિક્રમના પરાક્રમોની વાત હોય, કે મદન મોહના જેવી સ્ત્રી કેન્દ્રીય વાર્તા હોય, કે પછી પેલી વિદ્યાવિલાસિનીની ચતુરાઈ હોય, આ બધી વાર્તાઓમાં દ્રશ્યો રચવાની, નાટકીયતા ઊભી કરવાની ભરપૂર શક્યતાઓ છે. જો કોઈ હોશિયાર નિર્માતા દિગ્દર્શક એને આજના જમાનાને બંધબેસતી રીતે બનાવીને મોટા પડદા પર કે સ્ક્રીન પર રજૂ કરે, તો એ ચોક્કસ સફળ થાય અને કદાચ સારો એવો આર્થિક લાભ પણ કરાવી શકે.
આ બંને સૂચનો ખરેખર બહુ જ મહત્ત્વના છે, ખાસ કરીને આ ચલચિત્રવાળો મુદ્દો. શામળની વાર્તાઓમાં જે કથા વૈવિધ્ય છે, જે નાટ્યાત્મક વળાંકો છે, એ આજના ઓડિયન્સને પણ ચોક્કસ ગમી શકે છે.
ચોક્કસપણે. બસ જરૂર છે એક સર્જનાત્મક દ્રષ્ટિની, જે આ જૂના વાર્તાના ખજાનાને એક નવા આકર્ષક સ્વરૂપમાં લોકો સામે મૂકી શકે.
આપણે શામળના જીવન, એમના સર્જન, એમની સિદ્ધિઓ અને મર્યાદાઓ વિશે વિજયરાય વૈદ્યના લેખના આધારે ઘણી બધી રસપ્રદ વાતો કરી. આ આખી ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકો?
શામળના સર્જનની એક બહુ ખાસ વાત મને લાગે છે કે એમણે કાલ્પનિક અને અદ્ભુત તત્વો તો વાપર્યા જ, પણ એની સાથે સાથે માનવીય સંવેદનાઓ, માનવી માનવતાનું કથન વૈદ્ય કહે છે એમ, અને વ્યવહારુ ઢાંપણ, લોકવ્યવહાર જ્ઞાનને પણ એટલું જ મહત્ત્વ આપ્યું. મતલબ એમણે મનોરંજનની સાથે નૈતિક બોધ અને સામાજિક સમજણને બહુ કુશળતાથી ભેળવી દીધા. હવે આજના યુગમાં જ્યારે આપણી પાસે આટલા બધા શક્તિશાળી માધ્યમો છે, ટીવી, ફિલ્મો, ઇન્ટરનેટ, ત્યારે પ્રશ્ન એ થાય કે શું આપણે શામળની જેમ મનોરંજન અને સંદેશાનો આવો સમન્વય સાધી શકીએ છીએ? શું આપણે લોકપ્રિય સંસ્કૃતિ દ્વારા લોકોને ગમે એ રીતે મૂલ્યો અને સારા વિચારો પહોંચાડવાની કળા શામળ પાસેથી શીખી શકીએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે વાર્તા કથનનો ઉપયોગ ખાલી મનોરંજન માટે જ નહીં, પણ સમાજને કંઈક સારું આપવા માટે કેવી રીતે થઈ શકે?
ખૂબ જ સચોટ અને ખરેખર વિચાર પ્રેરક મુદ્દો ઉઠાયો. શામળની વાર્તાકળા આજે પણ કેવી રીતે પ્રસ્તુત છે, એના પર વિચાર કરવાની દિશા આપતો આ પ્રશ્ન આપણી આજની ચર્ચાને એક યોગ્ય વિરામ આપે છે. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.